સત્રાંક 398નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. જે પુરૂષનું દુર્લભપણું ચોથા કાળને વિષય હતું તેવા પુરૂષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરૂષનું ઓળખાણ થવું વિકટ છે. તેમાં પણ જે ગ્રહવાસ આદિ પ્રસંગમાં તે પુરૂષની સ્થિતિ છે તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. અને કદાચ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે. અને કદાપી નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીની કરુણા અનંત છે, અમાપ છે. આ જગતના જીવો ઉપર જ્ઞાનીનો ઉપકાર એ અવર્ણનીય છે. પોતે કર્મવેદનની સ્થિતિમાં હોય ત્યારે પણ જગતના જીવો કર્મથી મુક્ત થાય. પોતે પરિભ્રમણનો અંત લાવતા ગડકા ખાતા થાકી જતા હોય ત્યારે પણ જગતના જીવોનો આ જન્મ જરા મરણાદીનો નાશ થાય. આવી સતત એની અનુકંપા અવિરત ધારાથી ચાલુ જ રહે. આ જ્ઞાનીના ઉપકારને આપણે કેવી રીતે મૂલવી શકીએ? જીવને તો જ્ઞાનીનો ઉપકાર પણ લક્ષમાં આવતો નથી. જગતમાં પોતાનો સ્વાર્થ હોય તો નાનામાં નાના માણસનો ઉપકાર લક્ષમાં આવે અને એને માટે તેને બધી જ પ્રકારની ગુલામી પણ કરે, પ્રશંસા પણ કરે, અનેક પ્રકારની જેને કહીએ ચેષ્ટાઓ એ પણ કરે. પરંતુ જ્ઞાનીનો આ ઉપકાર જીવના લક્ષમાં નથી આવતો. એકવાર જો જ્ઞાનીનો ઉપકાર જીવના લક્ષમાં આવે તો જ્ઞાની પ્રત્યે ભક્તિ અને આદર થાય, જ્ઞાનીની પ્રતીતિ થાય કે જ્ઞાનીનું સ્વરૂપ કેવું, અને જ્ઞાનીની પ્રતીતિ થાય તો નિશ્ચય થાય, અને નિશ્ચય થાય તો એ જ આ કલ્યાણનું કારણ છે. તો એનો સત્સંગ ટકે. એ સત્સંગ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પ્રત્યક્ષ વચનથી હોય અને પરોક્ષ બોધથી હોય, એમાં કંઈ બહુ ફેર ના પડે. પણ એ જીવની અંદર એનો અનુબંધ બંધાય, એનો તંતુ જોડાય જ્ઞાની સાથેનો, એ ક્યારે? એકવાર જીવને એનો ઉપકાર લક્ષમાં આવે કે છે આ કાળની અંદર કેવો પુરુષ મળ્યો છે. આ ક્યારે ખ્યાલ આવે કે જેના આશ્રયે આપણે બેઠા છીએ, જેના ચરણે બેઠા છીએ, જેના વચનોના આધારે આપણે આ પરમાર્થ માંડની માર્ગની યાત્રા માંડી છે, આ મંડાણ કર્યા છે આપણે મોક્ષ માર્ગના, એ કયા પુરુષના આધારે કરે? તો કહે છે કે ચોથા આરામાં પણ જેનું દુર્લભપણું હતું એવા પુરુષનો યોગ આ કાળમાં થાય એમ થયું છે. આ વાતને લક્ષમાં આવે ખરી તો આપણને બહુમાન થાય કે આવો પુરુષ આપણને આ કાળની અંદર કે જેની દુર્લભતા ઉત્તમ કાળમાં હોય એવો પુરુષ આવા દુષ્મ કાળની અંદર આપણને પ્રાપ્ત થયો છે. કોઈ પુણ્યનો યોગ કેવો આપણો? જીવનું કોઈ એવું ભાગ્ય કે જે મુક્તિનો દાતા છે એની સાથે આપણો અનુબંધ થાય, એના વચનો આપણને પ્રાપ્ત થાય, એના પ્રત્યે આપણને ભક્તિ જાગે, એની આપણને સાચા સ્વરૂપમાં પ્રતીતિ આવે, એ પરોક્ષ હોવા છતાં પણ પ્રત્યક્ષ ભાસે કે હજી એક ચર્ચા કરવી છે ડિક્શનરીની. આ પંડિતોની સભા નથી, આ તો સાધકોની સભા છે, આ તો મુમુક્ષુઓની સભા છે. ધર્મસભા ક્યારેય પંડિતોની હોય? હોય જ નહીં. કેમ કે એણે તો સર્વજ્ઞ એ માર્ગ શું કીધો છે એની ચર્ચા કરે, સાચો કીધો છે ખોટો કીધો છે. ત્યારે મુમુક્ષુની સભામાં, સાધકની સભામાં, જિજ્ઞાસુની સભામાં મારા પ્રભુએ શું કહ્યું છે એની સાથે મારે હવે મતલબ નથી, એનો આશય શું છે એ મારે જલ્દી પકડવો છે. એમનું કહેવાનું તાત્પર્ય શું છે? જીવને એક કલ્યાણકારી છે. કયા શબ્દોમાં કહ્યું છે, કેવી રીતે કહ્યું છે, આ કાંઈ મહત્વનું નથી. ભાષા ગુજરાતી હોય, સંસ્કૃત હોય કે અર્ધમાગધી હોય, ફરક શું પડે છે? આશય તો કંઈ ગુજરાતી નથી, આશય તો સંસ્કૃત નથી, આશય તો અર્ધમાગધી નથી, આશય તો ઇંગ્લિશ નથી. આશય છે એ તો એ પુરુષના આત્માના ભાવનું સ્વરૂપ છે. ભાવના સ્વરૂપને કોઈ ભાષા નથી, ભાષાથી પર છે, ભાષાથી પર છે. એવા પુરુષને એ કહે છે કે આવો પુરુષ મળ્યો પણ મુશ્કેલી શું થઈ? આવો પુરુષ ઉપલબ્ધ થયો, પ્રાપ્તિ થઈ, પણ મુશ્કેલી એ થઈ કે જીવોની પરમાર્થ સંબંધી ચિંતા ક્ષીણ થઈ ગઈ. એને પરમાર્થનું કામ જ નથી. તો આવો પુરુષ ધરતી ઉપર આવે કે ન આવે, મતલબ શું છે? અમને પરમાર્થની ચિંતા હોય તો આ જ્ઞાનીઓ છે કે કેમ એની અમને ચિંતા રહી, પણ અમારે પરમાર્થનું જ કામ નથી તો હવે આવા પુરુષનું અવતરણ થાય કે ન થાય અમારે શું મતલબ? એમાં શું ફરક પડે છે? પૈસા મળશે, સીધી વાત. સંસારના રાગી જીવોને તો ભોગ ઉપભોગના માધ્યમનું જે અર્થ છે, દ્રવ્ય છે, ધન છે, આ ધનની લાલસા છે. બધી જ લાલસા ધનથી પૂરતી થાય એટલે ધનની લાલસા છે. ગમે ત્યાંથી ધન મળે, ધન જરાય ઓછું થાય એ પરવડતું નથી. પરમાર્થ ઓછો વધતો થાય તો પરવડે છે. એ કરશું પછી કરશું, બે વર્ષની વાર છે મારે, હજી પાંચ વર્ષની વાર છે, હજી ધન જોઈએ છે, પૈસા જોઈએ છે, એમાં જરાય હાલે એમ નથી. એને જ્ઞાની પુરુષની એવી ચીવટ નથી, ખેવના નથી, કાળજી નથી, એને કોઈ તાત્પર્ય નથી. પરમાર્થ ચિંતા ક્ષીણ થઈ ગઈ છે જીવોની, અને પરમાર્થ ચિંતા ક્ષીણ થઈ ગઈ હોવાને કારણે આવો અપૂર્વ યોગ પ્રાપ્ત થવા છતાં, ન થાય વાત જુદી છે, નથી એ વાત જુદી છે, પણ થવા છતાં એ કહે છે કે એ પુરુષનું ઓળખાણ વિકટ થઈ ગયું. કારણ કે મતલબ નથી તો ઓળખાણ શું કરીએ? એવા તો ઘણાય હશે સંતો, આપણે શું કામ છે? એવા તો ઘણાય સમ્યક જ્ઞાનીઓ હશે, આપણે શું કામ છે? આપણે જ્ઞાન સાથે કંઈ મતલબ નથી. આ પરમાર્થ ચિંતા ઘટી ગઈ છે, પરમાર્થ ચિંતા ઘટી છે. જીવને સંસાર પ્રત્યેનો રાગ વધ્યો છે, ભવાભિનંદી પણ વધ્યું છે. એને ભવનો ખેદ નથી એટલે પરમાર્થની લગ્ની નથી. પરમાર્થની લગ્ની નથી એટલે પરમાર્થના દાતાની ઓળખ નથી. અને જ્ઞાની કહે છે કે ઓળખાણ થવું વિકટ છે. પરમાર્થ ચિંતા ન હોય એને જ્ઞાનીની ઓળખાણ થવું વિકટ છે, બાકીનું બધું સુલભ છે. હું બધું જ જાણું એક જ્ઞાની સિવાય. કહે છે કે અને એમાં પણ આવા પુરુષનો ગ્રહવાસનો ઉદય એ જોઈને કદાચ ઓળખાણ થાય તો પણ જીવને પ્રતીતિ અવે દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. ઓળખાણ થાય કદાચ કે આવો પુરુષ છે, આ કાળની અંદર આવો કોઈ જબરજસ્ત મહાન આત્મા આ ધરતી ઉપર અવતરે છે, એની આ વાત છે, એનો આ બોધ છે, આવું ક્યાંયથી કોઈ યોગે પુણ્યના સંયોગે એવું ઓળખાણ થાય, પ્રતીતિ ન આવે, ખાતરી ન થાય કે આના થકી જ મારું કલ્યાણ છે, આ જ મારો મુક્તિનો દાતા છે, આના થકી મારી સંસારની યાત્રાનો અંત આવશે, આ અનંત કાળનું પરિભ્રમણ સમાપ્તતાને પામશે, એવો આ પુરુષ છે, એવો આ યોગ છે, એવો એનો બોધ છે, એવી એની કૃપા છે, આવી પ્રતીતિ અંદર નથી આવતી. જેની પ્રતીતિ ના આવે એના ઉપર આપણે ભરોસો ન મૂકીએ. ખાતરી અનુભૂતિપૂર્વકની, હૃદય એનું અંતરથી આમ પ્રતીતિ આવે એટલે અંતઃકરણપૂર્વકની, નિશંકપણે ખાતરી થઈ જાય. તો એવી ખાતરી થાય તો એને એને આપણે ગમે એટલા કંઈ પૈસા દેવા હોય તો આપણા પેટનું પાણી હલે નહીં કે ના બરોબર છે, એના ઉપર મને પૂરો ભરોસો છે. જેમ વ્યવહારની અંદર ભરોસો છે, ડોક્ટર ઉપર ભરોસો છે, તો આપણી જાત એને સોંપી દઈએ છીએ. પછી આપણને તો બેભાન કરે છે, પછી શું કરે છે કે આપણને ખબર છે, શું કાઢે છે ને શું નાખે છે. બિલ આવે તે ખબર પડે કે મારા દીકરે હીરા મોતી નહીં કા શું કર્યું અંદર. આ 4 લાખ 5 લાખના કુંડાળામાં ક્યાં નાખી દીધા? તો કે ફર્સ્ટ ક્લાસ ફોરીન ઇમ્પોર્ટેડ હતું ને એ અંદર ફિટ કર્યું. હવે હળયો નાખવો છે કાકા, એમાં ઇમ્પોર્ટેડ નાખ્યો કે લોળો નાખ્યો, એમાં ક્યાં કાટ ચડી જવાનો હતો? પણ એ એનું કામ કરે, આપણે આપણું કરીએ. બહુ સારું, ઘણો જ હોશિયાર ડોક્ટર, જબરજસ્ત. શું હોશિયાર, તને ઘણ કરી લીધો. સંસારમાં વકીલો પ્રત્યે પ્રતીતિ છે, ડોક્ટરોની પ્રતીતિ છે, જેના ઉપર સોદા કરતા હોય એવા દલાલોની પ્રતીતિ છે, અનેક લોકો ઉપર પ્રતીતિ છે. આપણને સત્પુરુષ ઉપર પ્રતીતિ, જ્ઞાની ઉપર પ્રતીતિ, એમાં એક પૈસોય છૂટે નહીં, જરાય ભરોસો થાય નહીં. અરે આ તો મારો સુખ લઈ લેશ. જ્ઞાની એમ કે ચાર દે તો આપ અમને, પણ એ ભરોસો નથી. પ્રતીતિ, ખાતરી, ઓળખાણ થાય તો પ્રતીતિ ન થાય. આપણે તો ઘણાને ઓળખી, કઈ બધા ઉપર પ્રતીતિ થોડી છે આપણી. આપણે કઈ કે અમારી ઓળખાણ સારી, એ કે બધી સારી હો, પણ આને કઈ દેવાય નહીં હો, આના ભરોસે રહેવાય નહીં. આવી તો આપણી ઓળખાણ, અને જગતમાં આપણી દંભની ઓળખાણ વધારે હોય, સાચી ઓળખી હોય. એક ઓળખાણ દંભની અને એક ઓળખાણ પ્રતીતિની. પ્રતીતિ હોય અહીંયા પ્રાણ પાથરી દઈએ, અને દંભની ઓળખાણ હોય અહીંયા વખાણ 10 ગણા કરીએ બીજા કરતા. ઓલો એમ કે તારે એને બહુ સારો સંબંધ હશે, એટલે પછી આપણે પૂછવા જઈએ કે તમે આના વિશે તો બહુ કહેતા હતા, તારી એની કઈ કામ પડ્યું છે? કરિશ્મો માણ નાલાયક છે, હરામી છે, મરી રહીશ પછી. લ્યો આ પ્રતીતિ, આ આપણો જગતનો વ્યવહાર. જ્ઞાની કે છે ઓળખાણ થાય તો પ્રતીતિ આવતી નથી. કે પ્રભુ આપના યોગે મારી મુક્તિ છે. પોપટલાલભાઈને પ્રતીતિ આવી. કૃપાળુદેવે પ્રશ્ન કર્યો, પોપટલાલ તમને ખાતરી છે કે અમારાથી તમારું કલ્યાણ થશે? વડવાના સ્થાપક તો કે હા સાહેબ, અને ન થાય તો કે એક ભાવ વધારે. અનંત કાળનું પરિભ્રમણ કર્યું છે, અનંત ભાવ કર્યા છે, એક વધારે, પણ પ્રતીતિ છે સાહેબ કે અમારા ભાવનો અંત આવશે. માટે હવે અમે તમને અર્પિત થઈ ગયા. હવે અમારે કોઈ કાંઈ બીજું સંસારની અંદર કોઈ વિકલ્પ નથી. નિર્વિકલ્પપણે, નિશંકપણે જ્ઞાનીને અર્પણતા આ પ્રતીતિનું લક્ષણ છે. અને આ કે છે વાણીઓ ન થાય તો એક વધારે, એમાં શું હતું? કેટલા કર્યા? અનંત. પણ સાહેબ આપના પ્રત્યે અમને પ્રતીતિ છે, એટલે હવે અમે તમને છોડીશું નહીં, હવે તમારો આશ્રય અમે છોડીશું નહીં, હવે તમારું શરણ અમે ચૂકીશું નહીં, તમારા ચરણ અમે મૂકીશું નહીં. અમને પ્રતીતિ છે કે આ પુરુષ મોક્ષ માર્ગનો દાતા છે.
પંચમ કાળે તું મળ્યો આત્મરત્ન દાતા, કારજ સાર્યા માહરા, સભવ્ય જીવ ઉપકાર.
અરે આ કાળમાં તું આત્મરત્નનો દાતા મળ્યો એવી પ્રતીતિ છે અમને. આ પ્રતીતિ અને પ્રતીતિ આવી તો એનું પ્રારબ્ધ જોઈને નિશ્ચય ન રહે. થોડો સમય પ્રતીતિ આવે, સ્વાધ્યાયમાં જઈએ ત્યારે આવે, શિબિરમાં જઈએ ત્યારે આવે, તીર્થયાત્રામાં જઈએ ત્યારે આવે, પાછા દુકાનમાં જઈએ એટલે એ બધી રેવા દે. હવે બધું પ્રતીતિ બધી ઠીક છે, નિશ્ચય નથી રહેતો, ટકાતું નથી, સ્થિરતા નથી, ટકી રહેવું જોઈએ, ટકાતું નથી. એ પ્રતીતિ જીવનનું પ્રેરણા કેન્દ્ર, શ્રદ્ધાનું કેન્દ્ર બનતી નથી. સમ્યક શ્રદ્ધાન આવતો નથી. ટકવું તે હર પરિસ્થિતિમાં, હર વિપદામાં, હર આપત્તિમાં સુખના સંયોગોમાં પણ પ્રતીતિ ટકવી જોઈએ. જ્ઞાની પુરુષની જે પ્રતીતિ થઈ છે એ ટકવી જોઈએ, ટકતી નથી. નિશ્ચય રહેતો નથી જીવનો. નિશ્ચય ન રહેવામાં બુદ્ધિ છે એ સંકલ્પ વિકલ્પનું કામ કરે છે, નિર્ણયાત્મક થતી નથી. અને જ્યાં સુધી નિર્ણયાત્મક સ્થિતિ ન આવે ત્યાં સુધી સાધનામાં કોઈ સ્થિરતા આવતી નથી. ક્યારેક સાધનાનો ગ્રાફ ઊંચો તો ક્યારેક નીચો, કાંઈ ઠેકાણું નહીં. નિશ્ચયની અંદર માર્ગ સરળ અને સીધો, અનિશ્ચિત અવસ્થાની અંદર આ પ્રકારે. ક્યારેક જીવો તમ બસ મંદિરની અંદર બધું કામ આ તે કરતો, ગાંડો ઘેલો થઈને કરતો હોય અને ન દેખાય તો છ મહિના સુધી પાછો દેખાય, કા હમણાં ગ્રાહક બહુ છે લે કરી દે, તો હમણાં મહેમાન બહુ આવ્યા છે, હમણાં રહેવા વહેલાનો જોગ ઘણો સારો છે, સારું એને હાચો. જ્ઞાની કે છે એ નિશ્ચય થાય તો પણ સત્સંગ રહેવો દુર્લભ છે. સત્સંગ વચનોનો સત્સંગ, એમના બોધનો સત્સંગ એ દેવો દુર્લભ છે. એની સાથે રહેવું એ પુરુષે તત્વ છે. જ્ઞાની પુરુષ એ તત્વ છે અને તત્વ શાશ્વત છે. તત્વને તો આપણા નિશ્ચયથી પ્રત્યક્ષ કરાય છે, બાકી તો હોય તો શું રહીએ, કાંઈ ન રહીએ, અનુબંધ ન રહીએ, હોય તો શું, સામે પુરુષ ઉભા છે તેથી શું. એને આત્મ પ્રત્યક્ષ કરવા પડે. આ નિશ્ચયથી આત્મ સત્સંગ છે એ સત્પુરુષને આપણે પ્રત્યક્ષ કરીએ છીએ, એ ઉપક્રમ છે સત્સંગનો. જ્યારે વચનામૃત વાંચીએ છીએ ત્યારે કૃપાળુ દેવથી આપણે કેટલા નજીક, કૃપાળુ દેવનું પદ ગાઈએ ત્યારે આપણે કૃપાળુ દેવથી કેટલા નજીક અને આમે આપણાથી કેટલા દૂર. તો પરોક્ષને પ્રત્યક્ષ કરવાની કોઈ રીત ખરી તો કે આ ભક્તિને અર્પણતા આશરે. આની અંદર જો નિશ્ચય બળ હોય તો પ્રત્યક્ષ પરોક્ષને પ્રત્યક્ષ બનાવી શકાય, પાષણમાંથી પણ પ્રભુ પ્રગટાવી શકાય. આ પરમાર્થ માર્ગની રીત છે. વ્યવહારના શબ્દો ડિક્શનરી મિનિંગમાં જાય તો ગોઠા ખાવાનો છે. આ કાળમાં પણ યશો વિજયજી મલ્લીનાથને પ્રત્યક્ષ કરે, આનંદ ગંધી ચોવીસે તીર્થંકરને પ્રત્યક્ષ કરે, કૃપાળુદેવ મહાવીરને પ્રત્યક્ષ કરે. જ્ઞાની સમીપ બેઠા હોય એમ વાત કરે કે ના તીર્થંકર આમ જ કહે છે, એના અંતરમાં આ વાત છે. પણ અંતરને એને કંઈ સંબંધ તો હોય ને પરોક્ષને અને પ્રત્યક્ષમાં, તો કે ના આ વાત છે. પરમાર્થના જે આશયને તાત્પર્યને પામવું એમાં જીવની પારમાર્થિક દ્રષ્ટિ જોઈએ, વિવેક જોઈએ. જો પારમાર્થિક વિવેક અને પારમાર્થિક દ્રષ્ટિ ન હોય તો શબ્દના ચક્કરની અંદર આ જીવ ખોવાઈ જશે, છૂટી જશે. બહુ મહત્વનું છે, ઘણું જ મહત્વનું છે. એક સરસ મજાનો શ્લોક એક ભાનુવીજીના પત્રો એની અંદર એક શ્લોક હતો, એ શ્લોક વાંચ્યો. એની અંદર એમણે એમ લખ્યું કે હે પ્રભુ, તું અમારા મારા અપરાધને માફ કરજે. ક્ષંતવ્યમ એમ શબ્દ છે એનો, શ્લોકનો શબ્દ ક્ષંતવ્યમ, ક્ષમા કર પ્રભુ અમારા અપરાધની ક્ષમા કર. એને કહ્યું કે તારી ઉપાસના કરતા હું ત્રણ અપરાધ કરું છું. તારી ઉપાસના કરતા એક તો હું જાણું છું કે તું નિરાકાર છું, હું જાણું છું તું નિરાકાર છું, અને છતાં તારું ધ્યાન કરવા માટે થઈને મારે કોઈ આકારની કલ્પના કરવી જ પડે છે, કારણ કે આકારની કલ્પના વિના ધ્યાન થઈ શકતું નથી અને તારા ધ્યાન કર્યા વિના અમે રહી શકતા નથી. તારું ધ્યાન કર્યા વિના અમે રહી શકતા નથી, માટે હું કોઈ ને કોઈ સ્વરૂપમાં તારો આકારથી તારું ધ્યાન કરું છું તું નિરાકાર હોવા છતાં આ હું ભૂલ કરું છું, આ અપરાધ કરું છું, હે જિનેશ્વર મને ક્ષમા કરજે, હે દેવાધિદેવ તું મારા આ દોષને દૂર કરજે, હે પ્રભુ મારો બીજો દોષ છે, મારો બીજો અપરાધ છે, કે હું જાણું છું કે તું નિર્વચનીય છો, ભાષાથી પર છો, શબ્દથી પર છો, અને છતાંય મારે તારી ભક્તિ કરવા માટે થઈને શબ્દનો આશ્રય લેવો પડે છે, હું ભાષામાં જ તારી ભક્તિ કરું છું, કારણ કે નિર્વચનીય છો, તને વચન સાથે કઈ સંબંધ નથી, વચનથી તને વર્ણન તારું થઈ શકે એમ નથી, તું વચનાથી જ છો, છતાં તારી ભક્તિમાં મારે વચન સિવાય બીજો આશ્રય નથી, અને તારી ભક્તિ કર્યા વિના હું રહી શકતો નથી, માટે પ્રભુ હું વચનથી તારી ભક્તિ કરું છું, તું નિર્વચનીય હોવા છતાં આ મારો ભૂલ છે, આ મારો અપરાધ છે, તું મને માફ કરજે. ત્રીજું, હે પ્રભુ તારે તારું સ્વરૂપ છે તો અરૂપી છે, એ અમારા ખ્યાલમાં છે કે તું અરૂપી છો, અમૂર્ત છો, અને છતાં તારું પૂજન કરવા માટે અમારે મૂર્તિની અંદર તને સ્થાપિત કરવો પડે છે, કારણ કે તારી ઉપાસના કર્યા વિના અમે રહી શકતા નથી, તારી ઉપાસના વિના અમને અમારું સ્વરૂપ સમજી શકાય એવી કોઈ વ્યવસ્થા જ નથી, અને એથી કરીને તું અરૂપી હોવા છતાં, તું અમૂર્ત હોવા છતાં અમે મૂર્તિમાં, તીર્થયાત્રામાં, ચૈત્યની અંદર તારી સ્થાપના કરી અને તારી પૂજા કરીએ છીએ, પણ આ ભૂલ કરતા હોવા છતાં આ ભૂલ અમે સમજીને કરીએ છીએ, છતાંય અપરાધ છે, માટે હે દેવાધિદેવ તું ક્ષમા કરજે. અને એમાંથી જ એક વિચાર આવ્યો કે આ ભૂલ સમજીને કરીએ છીએ, પણ જગતના જીવોને આ ભૂલ સમજાતી નથી, બહુધા સાધકને આ ભૂલ સમજાતી નથી. પરમાત્માનું સ્વરૂપ, ઉપાસ્યનું સ્વરૂપ રૂપથી પર છે, વાણીથી પર છે, આકારથી પર છે. મારો ઉપાસ્ય છે જે, એનું સ્વરૂપ અગમ્ય છે, આ આકાર વાણી અને મૂર્તિથી એ પકડી શકાય એમ નથી, બાંધી શકાય એમ નથી, એને સીમિત કરી શકાય એમ નથી, અને છતાં પણ જગતના જીવોને એનું ઓળખાણ માટે થઈને એ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો ભૂલ પણ સમજીને કરે સાચો સાધક, અને સંજ્ઞા વિના ગતાનુગતિક કરે, ઓઘ સંજ્ઞાએ કરે, એ ક્યારેય દ્રષ્ટિ પામતો નથી. કૃપાળુદેવે આ વાતને કેવી સરસ, આ તો એક આગમનો શ્લોક એને મૂક્યો છે.
આત્મસ્વભાવ અગમ્યતે અવલંબન આધાર, જિન પદથી દર્શાવ્યો તે હસ્વરૂપ પ્રકાર, જિન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાય, લક્ષ થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય.
પ્રભુ આત્માને ઓળખવો હશે ને, જીનને ઓળખા વિના આત્માને ઓળખાશે નહીં, જીનના સ્વરૂપની પ્રતીતિ વિના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ શક્ય નથી, અને આ ઓળખાવા માટે આ બધા શાસ્ત્રો, આ સદગુરુઓ આ ઓળખાવા માટે છે. અને આ જીનનું સ્વરૂપ છે, સિદ્ધના સ્વરૂપમાં કૃપાળુદેવે લખ્યું છે કે પ્રભુને નિર્દેહ સ્વરૂપે ચિંતવવાથી પરાભક્તિની લઈ જાગૃતિ નથી. જીન એટલે અરિહંત, એ સયોગી કેવડી છે, સયોગી પરમાત્મા છે, એને આકાર છે, એની ભક્તિ કરી શકાય છે, કેમ કે એ ઉપદેશ વાણીથી પણ એ ઉપદેશ આપે છે, અને એની મૂર્તિ છે અમે સ્થાપિત કરીએ છીએ. આ ભક્તિ માર્ગના ત્રણ અવલંબન છે સાધકને, જીન સ્વરૂપને ઓળખવાના, અને જીન સ્વરૂપને ઓળખ્યા વિના સ્વસ્વરૂપનો લક્ષ આવવો વિકટ છે. આ ઓળખાવનાર છે એ ગુરુ છે. એ વાતને આત્મસિદ્ધિમાં સરસ મૂકી છે.
સદગુરુના ઉપદેશવાણ સમજાયન જીન રૂપ, સમજાવણે ઉપકારશો સમજે જીન સ્વરૂપ. આહા,
આ સદગુરુના ઉપદેશ વિના આ જીનનું સ્વરૂપ સમજાતું નથી. પણ સમજાય તો શું થાય? જીન સ્વરૂપ જ પ્રાપ્ત થાય. અને જીન સ્વરૂપને નિજ સ્વરૂપમાં શું ફેર? તો કે ભેદભાવ નહીં. આ બધા શાસ્ત્રોનો સાર, બધા શાસ્ત્રોનો નિચોડ, બધા શાસ્ત્રોનો તાત્પર્ય એ છે કે જે શુદ્ધ જીનનું સ્વરૂપ છે એ જ તારું સ્વરૂપ છે. જે અર્હતી દશા છે એ જ દશાવાળો તું છો, ત્યારે સહયોગી હોવા છતાં. માટે જેને આત્માની ઉપાસના કરવી છે, પોતાના સ્વરૂપને સમજવું છે, એને જીનનું સ્વરૂપ ઓળખ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ શાસ્ત્રકારોએ નિચોડ આપી દીધો. એટલે આત્મસિદ્ધિમાં શરૂઆત કરી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. સ્વરૂપ ઓળખાયું નથી. કયું સ્વરૂપ? તો આ સ્વરૂપ છે વચનાતીત છે, શબ્દાતીત છે, દેહાતીત છે, શું બતાવું? પણ જીનનું સ્વરૂપ એ સ્વરૂપ. સરળ માર્ગ, કઈ ભૂલ ન થાય, કઈ ભ્રાંતિ ન થાય, જે જીનનું છે. માટે આ પ્રતિમાનું આગમ પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, પરંપરા પ્રમાણ અનેકવિધ પ્રકારે કરી અને આ પ્રકારનું પ્રમાણથી પરમ કૃપાળુ દેવે પ્રતિમા સિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો. યશવિજયજીએ પ્રતિમા સિદ્ધિ નામનો એક આખો મહાગ્રંથ લખ્યો. અનેક ભક્તજનોએ, અનેક વિદ્વતજનોએ, અનેક સાધકોએ એમાંથી પોતાની શ્રદ્ધાને બદલાવી. અવલંબન છે, સ્વરૂપને પામવાનું અવલંબન છે. આવા સ્વરૂપને ઓળખવું દુષ્કર છે. આ કાળની અંદર એનો નિશ્ચય રહેવો દુર્લભ છે. નિશ્ચય નહીં થાય જ્યાં સુધી, ત્યાં સુધી સત્સંગ નહીં રહે. સત્સંગમાં ઢીલાશ આવશે. હું સત્સંગમાં જઉં છું ત્યારે મારા પ્રભુના સાનિધ્યમાં જઉં છું, મારા સદગુરુની સાથે સાનિધ્યમાં જઉં છું. આવો ભાવ છે? એ બેઠા હશે ને હું ઘરે છું, આ પરોક્ષ પ્રત્યક્ષના ભેદ વિસરાઈ જાય છે. જ્યારે જીવ ભાવાત્મક એકતા અનુભવે છે ત્યારે ભેદ ભાવ નહીં કાંઈ. આ ભેદ છે ત્યાં સુધી સત્સંગ પણ આપણો પરોક્ષ છે. જ્યારે વાંચન કરીએ, સ્વાધ્યાય કરીએ, ભક્તિ કરીએ, ત્યારે એ આપણો ઉપક્રમ, એ આપણો અનુષ્ઠાન એ પ્રત્યક્ષ થઈ જવું પડે કે જેની ઉપાસના કરીએ છીએ એને અભેદ ભાવે નમસ્કાર. કૃપાળુ દેવે લખ્યું છે, અભેદ ભાવે મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. અરે, તમારામાં ને મારામાં કોઈ ભેદ નથી, પણ તમને ઓળખ્યા વિના હું મારા સ્વરૂપને પામી શકીશ નહીં. અપૂર્વ એવું પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. જેનાથી પ્રાપ્ત થાય તેનું ઓળખાણ થવું દુર્લભ છે. અને જીવની ભૂલ ભૂલામણી પણ એ જ છે. પત્રાંક 285. નિજ છંદે ચાલીને જીવ અનંત કાળ સુધી પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આ જ્ઞાન માર્ગની શ્રેણી છે, આ રહસ્ય છે, આ ભેદ છે. અમે તમને કહીએ છીએ કૃપાદેવ, તમને અમારા તરફ વાળવામાં તમે અમારી ભક્તિ કરો, સેવા કરો, એવો અમને કોઈ સાંસારિક મોહ નથી, એવી કોઈ લાલસા ખેવના કંઈ નથી. આ જે કંઈ સત્પુરુષોએ સદગુરુની ભક્તિ કીધી છે એ શિષ્યના કલ્યાણ અર્થે કીધી છે. સદગુરુને એ ભક્તિ સાથે કંઈ નિસ્બત નથી, કારણ કે એમનો તો દેહાદી સ્વરૂપનો ભાવ મટી ગયો છે. જેને પોતે દેહધારી છીએ એ પણ યાદ આવે નહીં તો એની સેવા તું શું કરવાનો હતો? આપણી પાસે તો ખવડાવવું, પીવડાવવું, વરાવવું અને સેવા કરવી જરા ભગદાંબા, એ સિવાય શું છે? પણ જ્ઞાની પુરુષની ચરણ સેવા શું છે? તો કે એની આજ્ઞાની ઉપાસના, એના સ્વરૂપની પ્રતીતિ, એના સ્વરૂપનો નિશ્ચય જો એ થાય તો આત્મા ઓળખાય. કેમ કે જીવતો, જાગતો, ધબકતો, ચેતનવંતો એવી ચેતના જો જોવી હોય તો એ જ્ઞાની સ્વરૂપ પુરુષ એનું સાકાર સ્વરૂપ છે. ચેતના નિરાકાર હોવા છતાં અરિહંતમાં એ ચેતના સાકાર છે. ચેતના અરૂપી હોવા છતાં અરિહંતમાં એ ચેતના સ્વરૂપી છે. આવી તો માર્ગની ગહનતા છે. નમો અરિયંતાણમથી આખું શાસન અધિષ્ઠિત છે. આ અરિયંત કોણ? જીવતી જાગતી પ્રતિમા ચેતના. નિશ્ચય નયના પ્રખર આરાધક એવા પરમ આચાર્ય ભગવાન કુંદકુંડાચાર્ય દેવને પણ એને જ્યારે ભગવાનની સ્તુતિ કરીને ત્યારે કહેવું પડ્યું,
તે સમે ભાષે અનુપમ આ અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો.
હે પ્રભુ, આ તારી ચૈતન્ય જ્યોતિ આ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જોઈએ છીએ, જે કેવળ જ્ઞાનની પર્યાયની અંદર અનુપમ છે. કેવળ આત્મા દેખાય છે, કેવળ ચેતના દેખાય છે, સ્વરૂપ સાકાર, જીવતી જાગતી ધબકતી, આખા જગતના જીવો એ ચેતનાનો જીવંત સ્પર્શ અનુભવે છે. એ જ આખી ઉત્કૃષ્ટ અવસ્થા, એ સમવસણની અવસ્થા છે. દેવગતિના જીવો, તિરેંચના જીવો અને મનુષ્યના જીવો આત્માની જીવંત ચેતનાનો સ્પર્શ અનુભવતા હોય એવી કોઈ ક્ષણ ખરી? એવી પ્રતીતિ માત્ર દર્શનથી પ્રતીતિ થાય અને સંકિત પ્રાપ્ત થાય તો સમવસણમાં રહેલા નિર્ગ્રંથ નિર્ગ્રંથનીઓ, શ્રાવક શ્રાવિકાઓ આ બધાને સમ્યક દર્શનનું કારણ માત્ર ભગવાનનું સ્વરૂપ બને છે. આ ચેતના કેવી પ્રભાવી, આ ચેતની ચેતના કેવી જાગૃત. કૃપાળુદેવ લખે છે, એટલે જ જૈન દર્શનની અંદર અમે શુદ્ધ આત્મ સ્વરૂપના ઉપાસક છીએ, છતાં નમો અરિયંતાણમ કેમ બોલો છો? હજી ચાર કર્મો તો લાગેલા છે, એની પ્રકૃતિઓ તો બધી જ જોડાયેલી છે, એમાં વધારેમાં વધારે પ્રકૃતિ તો શરીરની છે, નામ અને ગોત્રની 158માં. છતાં આ બધી પ્રકૃતિ વિદ્યમાન હોવા છતાં 13માં ગુણસ્થાન છે. અમે નમસ્કાર તને કરીએ છીએ, અમારા શાસનનું અધિષ્ઠાન તું છો, અમારો આખો જ્ઞાન વૈભવ છે, વારસો તારી દેશના છે, વાણી આ આખું અમારા શાસનનો અધિકાર છે. આ રહસ્ય છે પરમાર્થ માર્ગનો. આ કેવળ નયની અંદર જવાથી આ બધા રહસ્યથી દૂર થઈ જઈએ, કોઈ પરંપરાથી, ગતાનુગતિક માર્ગથી, ઓગ સંજ્ઞાથી, લોક સંજ્ઞાથી, રૂઢિ માન્યતાથી, અવિચારથી, એક પ્રકારનું સ્વરૂપ કલ્પી લે અને બસ અમે આમાં જ, અમારું આ જ નહીં ચાલે. માર્ગ ચૂકી જઈશું, આગ્રહ પકડાઈ રહેશે, અમે કઈ વાંધો નહીં, ભલે સરસ, બહુ સારું, મર્યા ત્યાં સુધી છોડશું નહીં અમારી શ્રદ્ધાને, ગચ્છની મતની સંઘની સંગાડાની પંથની પકડી રાખો, કઈ વાંધો નહીં. માર્ગની પ્રાપ્તિ નહીં થાય એનું શું, માર્ગ છૂટી જશે એનું શું? અરહંત દશા ધ્યાનમાં આવવી જોઈએ. અરહંત દશાનું સ્વરૂપ સમજાય જ જીવને સ્વ સ્વરૂપ સમજાશે, અને અવલંબન એ સિવાય છૂટકો નથી. અવલંબન આધાર, કેમ કે અગમ્યનું જ્ઞાન કરવું છે, આ જ્ઞાન કરવું છે. જ્ઞાનીએ જ્ઞાન નથી કરવું, અજ્ઞાનીએ કરવાનું છે. અજ્ઞાનીએ જ્યારે જ્ઞાન કરવું છે ત્યારે અવલંબન જોશે જ. વાત નિરાલંબનની સીધી લેવી, અજ્ઞાનમાં નિરાલંબન તત્વથી સરસ લાગે, તર્કથી સરસ લાગે, વિવાદથી સરસ લાગે, યુક્તિથી સરસ લાગે કે અમારે કોઈ અવલંબનની જરૂર નથી, વાત સાચી છે. પણ જ્ઞાનીને કે અજ્ઞાનીને ધર્મ સંન્યાસ યોગ ક્યારે પ્રાપ્ત થાય? અહીંયા અવલંબન છૂટી જાય બધા, પણ ત્યાં સુધી અવલંબન કીધા છે. પણ જીવ પ્રાથમિક ભૂમિકામાં હોય તો પણ એ વાત છેવાડાની ભૂમિકાની લઈને બેસી જાય તો અકલ્યાણ સિવાય બીજું શું પ્રાપ્ત થાય? કૃપાળુ દેવે તો આ રહસ્યો એટલા બધા ખુલ્લા કર્યા છે. આ માર્ગ વિચ્છેદ થયો છે એમાં કોઈ કે શું વિચ્છેદ થયો છે? આટલા આટલા શાસ્ત્રો છે, આટલા ગ્રંથ છે, આટલી અમારી આચાર્યોની પરંપરા છે, અને આ શું શ્રીમદે લખી નાખ્યું? વર્તમાન કાળ આ મોક્ષ માર્ગ બહુલોક. હમણાં જ મને એક આચાર્ય શ્રી કહ્યું, હાવ ખોટું છે બધું, માર્ગ નો લોક હોય અમે બધા નથી. એને કેમ સમજાવવું કે માર્ગનું સ્વરૂપ શું? માર્ગનું સ્વરૂપ શું? બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે, વિરલા જીવો જાણી શકે એવું આ છે. એટલે કૃપાળુદેવે બહુ સરસ અનેક જગ્યાએ કહ્યું છે કે કોઈ વિરલ પુરુષ જ આ વસ્તુને ઓળખશે. અને એ વાતને શ્રીમદ રાજચંદ્રજીએ કીધેલી વાતને સમજનારા પણ વિરલા હશે એમ રત્નતય સ્વામીએ કહ્યું. રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે તે કરશે ભવ છેદ. સાધુ છે વિતરાગનો, પંચમહાવ્રતધારી છે, સર્વસંગ પરિત્યાગી છે, પણ જ્યારે બધું જોયું જાણ્યું, જિજ્ઞાસાથી આ પુરુષના અંતર સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કર્યો, પ્રતીતિ આવી, નિશ્ચય થયો અને સત્સંગમાં ઉતરી ગયા. અને એમણે આ ભક્તિના પદો રચ્યા કે આ કાળની અંદર આ આત્મરત્નનો દાતાર છે. આ રાજરાજ તો હવ કીધા કરશે આપણે, પણ આનો ભેદ સમજવો પડશે. આ ભેદ શું છે કે કૃપાળુ દેવ એ આત્માનું જીવતું જાગતું સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ, એ કોઈ બીજી વાત નથી. આ સામે દેખેલો જીવતો જાગતો આપણો પરમ ગુરુ આ સહજાત્મ સ્વરૂપ છે, આ લક્ષમાં બેસે છે, વ્યવહારમાં છે, ગૃહસ્થિમાં છે, પ્રસંગના ઉદયમાં છે, નિમિત્તને અંદર રહી રહ્યો છે, ઉદયના નિમિત્તો છે. અને છતાં બોધ આપે છે અહીંયા એના બધા પત્રોની અંદર, એને તો ગુરુપદ જાળવ્યું છે. બોધ આપે, શિખામણ આપે, ઉપદેશ આપે, તત્વનું ભાન કરાવે, પારલૌકિક માર્ગની દ્રષ્ટિ કરાવે, આ ગુરુનું લક્ષણ છે. શિષ્યના કલ્યાણ માટે જે જે ઉપયુક્ત હોય તે કરે. આવો ગુરુપદ જાળવીને પણ એને એનું સહજાત્મ સ્વરૂપ જાળવી રાખ્યું છે. એ કહે છે, અમે ક્યારે આમાં લેપાયા નથી, આ વ્યવહાર બધા કરવા છતાં અમે બધાથી ભિન્ન છીએ. આત્મા અમારો બ્રહ્મ સમાધિમાં છે, મન અમારું વનમાં છે, અને દેહ એકબીજાના આશ્રય કંઈક કામ કરી રહ્યું છે. ભલે કરે, ખાવાના પ્રવર્તન થાય, પીવાના પ્રવર્તન થાય, લેવા દેવાના પ્રવર્તન થાય, પણ કે જે આત્મા એમાં ક્યાંય જોડાતો નથી. હે સ્વભાવ, હે મુનિ, અમે તમને આ અમારી અંતરદશા તમને એટલા માટે કહી કે તમે આ કંઈક સમજી શકશો, નહીં તો પુરુષની ઓળખાણ થવી દુષ્કર છે. ઓળખાણ નહીં થાય તો પ્રતીતિ નહીં થાય, પ્રતીતિ નહીં થાય તો નિશ્ચય નહીં આવે, નિશ્ચય નહીં આવે તો સત્સંગ નહીં રહે. અને કે છે, પરમાર્થનું મુખ્ય કારણ તો તે છે, જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? મુનિને કહે છે, વિચારજો, જો ઝૂરણા થાય, જો જિજ્ઞાસા જાગે, જો અભિલાષા જાગે, જો ઉત્કંઠા તીવ્ર બને, તો સાથેનો પત્ર વાંચજો ને તરેવા દેજો. અમારા પત્રો તમારે વાંચવા એવો ક્યાં અમારો આગ્રહ હતો? અને લખે છે, અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, આ અપ્રતિબદ્ધતા ઓહો નથી, જેને દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવ એક પણ પ્રતિબંધ જેને નથી, પ્રભુ વ્યવહારમાં હોવા છતાં એક પણ પ્રતિબંધ નથી, અમે ક્યાંય રોકાતા નથી, અમને રોકે એવું જગતનું કોઈ પરિબળ નથી, સ્વરૂપમાં જવા માટે એવા જ્ઞાની પુરુષની સમ્યક પ્રતીતિ અને દ્રઢ નિશ્ચય આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. 194 વારંવાર વિચારીએ, વારંવાર વિચારીએ કે કેવી જબરજસ્ત દિશા આપી છે પુરુષની ઓળખાણ થવી. આ પત્રમાં સૌભાગભાઈને કૃપાળુદેવ પોતાના જે સ્વરૂપ છે એની ઓળખાણ ખૂબ કરાવે છે. લાંબો પત્ર છે, લાંબો છે જરા, પણ એની અંદર એવા મહત્વના તાણાવાણા ગુથી ગુથીને મૂક્યા છે પરમાર્થના એવા રહસ્યો મૂક્યા છે, એવી ગુથ્થી મૂકી છે કે જે ઉકેલવી આકરી છે. લૌકિક દ્રષ્ટિથી, વ્યવહારિક દ્રષ્ટિથી, આપણા ડાપણથી ને સાણપણથી આ ગુથ્થી ઉકેલે એમ નથી. માત્ર ભક્તિના આશ્રયથી જ આ ગુથ્થી ઉકેલી શકાય. એ કે છે, પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. શું છે સાહેબ? તો કે સત્પુરુષનું ઓળખાણ, પ્રતીતિ, નિશ્ચય અને સત્સંગ, આ એનું કારણ છે. બોલો, આ મુખ્ય કારણ છે. અને આ સ્થિતિમાં આજે આ કારણો બળવાન દેખીએ છીએ કે જીવને નથી ઓળખાણ થતું, નથી પ્રતીતિ થતી, પ્રતીતિ થઈ નિશ્ચય રહેતો નથી, નિશ્ચય થાય તો સત્સંગ રહેતો નથી. આ કારણો અમે બળવાનપણે દેખીએ છીએ કારણ કે જીવોની પરમાર્થ ચિંતા ક્ષીણ થઈ ગઈ છે. આ કાળનું સ્વરૂપ છે. આ દુષમ કાળ એટલા માટે અમે કહીએ છીએ, વિષમ કાળ એટલા માટે કહીએ છીએ કે જીવોને પરમાર્થની ચિંતા નથી. જેટલી ચિંતા એને પોતાના શરીરની છે, સ્વાસ્થ્યની છે, આયુષ્યની છે, જેટલી ચિંતા એને પોતાના પરિવારજનોની છે, આજની નહીં, આવતીકાલની, આવતીકાલની નહીં, દસ વર્ષની, દસ વર્ષની નહીં, દસ પેઢીની. આપણે કાયમનું સુખ થઈ જાય જયારે કંઈ બોલો ને ત્યારે કાંઈ ઘરમાં આયોજન કર્યું હોય ને કે આ કરાવી લે, પછી કાયમનું સુખ. કાયમની વ્યાખ્યા શું? કાયમની વ્યાખ્યા શું? કાયમ એટલે કેટલા વર્ષ? પણ સમજણ વિના તો આવું ઘણું ચાલતું હોય. એક છોકરો છે ને, એનું આ કર નાખી, એક દીકરી છે એનું આ કર નાખી, પછી આનું આ કર નાખી, આની આમ મૂકી દઈએ, પછી પાછો ભવિષ્યમાં પણ મોહારોનો પ્રસંગ આવે તો મારી ગેરહાજરી હોય તો વાંધો નહીં, મોહારું રહેવું જોઈએ. તું મરી જાય તો મોહારું રહેવું જોઈએ. દેવકુ, તું છો તો મોહારું છે, બાકી ક્યાં? તું મૂકને ના પા લૌકિક આચાર ક્યાં સુધી? આ પૂરે તો ડૂબ ગઈ દુનિયા, ભૂલી જાય. હવે પછી તું ગયો, પછી મામી ને ભાણે જ ને કાકો ભત્રીજો, આ બધું ક્યાંથી તું લાવ્યો? તું આ સંબંધ આવા તો અનંત મૂકીને આવ્યો છું. કેટલાનો મામો, કેટલાનો કાકો, કેટલાનો બાપ, કેટલાનો ભાઈ, કેટલાની પત્ની, કેટલાનો પતિ, કેટલાની માં થઈને તું આ જન્મ લીધો છે. આ જન્મ આ બધા સંબંધો આ કેટલા થયા છે, અનંતા થયા છે, અને બધા આઈદરા અધૂરા રહીને આવ્યો છું, અને હજી આ નવામાં પૂરી કરવા માટેનું પ્લાનિંગ કરશ? મુશ્કેલ છે. પરમાર્થની ચિંતા નથી એને, આ પોતાના સંસારની ચિંતા છે. એ મરી ગયા પછી પણ મારો સંસાર ચાલે એવી ચિંતા છે. બોલો હવે શું કેવું? અને ભગવાનની કે મને મુક્તિ આપ, ભગવાન કે આયુષ્ય ખતમ થાય છે ત્યારે તો મુક્તિ મળી, તો કેના તોય તે તો આયોજન એવું કર્યું છે કે તારો સંસાર ચાલુ રહે, આપણા નામથી આ ચાલુ રહેવું જોઈએ. હા લે લે, તારું નામ આયુષ્ય આ તો કર્મની પ્રકૃતિ છે, એ ગઈ, એનો ઉદય આવ્યો, એની કાળ સ્થિતિ ગઈ, તો એ કે આપણા નામથી આ રહેવું જોઈએ. એની મેં તો બધી વ્યવસ્થા કરી રાખી છે. બહુ મુશ્કેલ છે નિશ્ચય રહેવો. એટલા માટે આ ટકતા નથી, આપણે પરમાર્થ માર્ગમાં ટકતા નથી, કેમ કે આ બધા આપણા અવરોધો છે, આ બધી મિથ્યા માન્યતાઓ છે, આ બધા અજ્ઞાનની પ્રતિકૃતિઓ છે. પણ જીવ એને પોતાનું ડાપણ અને સાણપણ માણે ત્યારે એ કેવી રીતે થાય કે તારી મૂર્ખાઈ છે, આ અજ્ઞાન છે, આ ડાપણ નથી, આ સાણપણ નથી, આ વિવેક નથી, આ સમજણ નથી, આ સમજણનો અભાવ છે. છતાં જીવ પોતાને વધારે વધારે અધિકાધિક ડાયો માને કે મારા જેવું પ્લાનિંગ, મારા જેવું આયોજન, મારા જેવી દીર્ઘદ્રષ્ટિ કોઈની નહીં હોય બીજાની, મેં જે કર્યું છે ને કોઈને ખબર ન પડે. કશું જ કરવાનું નથી, બધું જ ભૂલવાનું છે, આખો સંસાર સમેટવાનો છે. એ મરીએ ત્યારે સમેટાય, એના કરતા પહેલા સમેટી લે, શું વાંધો આવશે? પણ એનું નિશ્ચય બળ ચાલતું નથી. ત્યારે એણે એ પ્રતીતિમાં, એની ઈ ઓળખાણમાં સત્પુરુષને ઓળખે તો એના બોધને ઓળખે તો એનું મહત્વ થાય, નહીં તો ક્યાંથી થાય? જ્ઞાની કે છે, વધારે બળવાનપણે જોઈને દેખીએ છીએ એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. કોને ઉત્પન્ન થાય છે? જ્ઞાનીને. શું ઉત્પન્ન થાય છે? અનુકંપા. કોની? આપણી. બોલો, શું જ્ઞાનીની દશા છે? આ જ્ઞાનીનું ચરિત્ર, આ જ્ઞાનીનું સ્વરૂપ, ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે કે છે. પ્રભુ પણ તમારે શું વાંધો, અમારે સંસાર ભટકવું હોય તો તમે કહી દો ને કે ભટકો તમે, તમારા નસીબ બીજું શું. તો કે ના, આ કાળ પુરુષ વ્રતમાં સ્તંભન કરે છે, કૃપાળુદેવ લખે છે, સ્તંભિત થાય છે, એનું પરિભ્રમણ સ્તંભિત થાય છે. વચમાં સત્પુરુષ આવીને ઉભો છે કાળને પરાસ્ત કરવા, ના જગતના જીવો મુક્તિને પામે એનું પરિભ્રમણ ન થવું જોઈએ. એટલે પેલું વાક્ય મૂક્યું છે, આવો કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. આ પુરુષનું ઓળખાણ થાય છે, કાળનું આવું સ્વરૂપ જોઈને જગતના જીવોની મોટી અનુકંપા અખંડપણે વર્તે છે. અને આ કે છે, ફરી ફરી અનુકંપા થાય છે અમને તો. જેમ જેમ કાળનું સ્વરૂપ વિકરાળ જોવામાં આવે છે અને જગતના જીવોની પરમાર્થની ચિંતા મંદ થતી જોવામાં આવે છે, ક્ષીણ થતી જોવામાં આવે છે, એમ જ્ઞાની પુરુષની અનુકંપાનો ધોધ વધતો જોવામાં આવે છે. આ વધતો ધોધ અનુકંપા, આ અનુકંપાનું સ્વરૂપ આત્મસિદ્ધિમાં જોવા મળ્યું. સર્વસંગ પરિત્યાગ નહીં થઈ જાય તો બોધ આપવો નથી, દેહ ભલે છૂટી જાય પણ અનુકંપાનું સ્વરૂપમાં એવો ઉછાળો છે કે સૌભાગ્યનો પત્ર આવે છે તો પત્રથી પત્ર જવાબ તો અપાય, માર્ગને પ્રકાશ બનવું તો જુદું છે. એક વિતરાગ માર્ગના આચાર્ય તરીકે અધિકૃત માર્ગને પ્રકાશી શકે સાધુ ઉપાધ્યાય, એ વાત હજી દૂર છે. કઈ વાંધો નહીં, પત્ર તો ગ્રહસ્થિમાં લખાય ને, આ પત્ર લખ્યા. આત્મસિદ્ધિ એ સ્વભાગ ઉપર અને પછી જગતના ભવ્ય જીવો ઉપર, આ અનુકંપા. પત્ર સ્વભાગનો, માગણી સ્વભાગની. એટલે કહ્યું કે શ્રી સ્વભાગ ને શ્રી અચળ. પછી આવી ટાઈપના જે છે, આ કક્ષાના જે છે એવા મુમુક્ષુઓ અને તથા ભવ્ય. આજે નથી પણ અમારું ઓળખાણ કદાચ જેને કાલે થાય અને જેને છૂટવાની ભાવના થાય, આવા ભવ્ય જીવ માટે પણ અમે માર્ગ અત્યારથી બતાવી જઈએ છીએ કે અમે હોય કે ન હોય, પણ જો અમારું ઓળખાણ થાય તો એ જીવ માર્ગથી વંચિત રહેવો જોઈએ. આ અનુકંપાને કેવી કેવી, હું ન હોઉં તો મારા છોકરાને આ મળી રહેવું જોઈએ, 21 વર્ષે એને ભણવાની વ્યવસ્થા થવી જોઈએ, એટલે મેં 5 લાખ રૂપિયા મળે એને 21 વર્ષનો થાય એવી વ્યવસ્થા કરી છે, એટલે મેડિકલમાં એને પ્રવેશ મળે. તું ન હો અને તું મરી જ, આજનો છોકરો તારો હજી તો 2 વર્ષનો છે, એના માટેની વ્યવસ્થા તારી છે. આ જ્ઞાની પુરુષની વ્યવસ્થા છે કે આ મોક્ષ માર્ગ, ભવિષ્યમાં કોઈ અમને ઓળખે, અમારા સ્વરૂપને ઓળખે તો મોક્ષ માર્ગથી વંચિત ન રહેવો જોઈએ. આ અનુકંપા, ફરી ફરી અનુકંપા અમારી ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનીનું સ્વરૂપ, કેવળ કરુણામૂર્તિ છો દિનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુ જી હાથ. હે પ્રભુ, તમે તો કેવળ કરુણાની મૂર્તિ છો અને મારા તરફ દ્રષ્ટિ કરું છું ત્યારે પાપી પરમ અનાથ છો, તમે મારો હાથ ચાલો. અંતરનો પોકાર મુમુક્ષુનો છે, સાધકનો છે, અને એનો જવાબ આપે છે સદગુરુ. ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી થશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. જે કોઈ જીવોનું કલ્યાણ થવું સર્જિત હશે તે તો થશે જ, બીજેથી નહીં આમ થતી. આવા પુરુષો, સત્પુરુષોનો નિશ્ચય થાય તો જ જીવનું કલ્યાણ થાય, એમાં મિસ્ટર XYZ ની વાત નથી. ઓમ કહેતા આખા આવા સત્પુરુષોનો સમુદાય, સમૂહ છે, અરિહંતોનો સમૂહ, સિદ્ધોનો સમૂહ, કેવડીઓનો સમૂહ, જ્ઞાનીઓનો સમૂહ. આ એની પરંપરા છે, આ એનું એક સ્વરૂપ છે. આ બધામાં છતાંય એક છે. અનંતા જ્ઞાનીઓમાં શું ભેદ પાડશો, અને અનંતા સંસારીઓમાં કોઈ 2 ભેગા નહીં થાય, હરખા નહીં થાય. આ જ્ઞાની આમ થકે કૃપાળુદેવી અનેક જગ્યાએ લખ્યું, અમે એટલે હું નહીં, અમે એટલે તમે વાત વાતમાં અમે અમે કેમ કરો છો, તો કે અમે એટલે હું નહીં. આવી જેને સાર્વજનિક પોતાનું હું પણ તો છોડી જ દીધું છે જન્મજાત, આ કે છે અમ થકી આવી આચાર્યોની, આવી જ્ઞાનીઓની, આવી સત્પુરુષોની, આવા સદગુરુઓની પરંપરાથી કલ્યાણ થશે. અને એ પરંપરાવાળા અત્યારે પોતે વિદ્યમાન છે, એટલે કે છે કે જીવોનું કલ્યાણ થવું હશે તો અમ થકી જરૂર થશે, જરૂર થશે.
યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉધાર રે, થશે અવશ્ય આ દેહથી એમ થયો નિરધાર રે, ધન્ય રે દિવસ આહો.
એવી પ્રતીતિ વર્તે છે, જગતનું કલ્યાણ થશે. અમારા ચિત્તમાં જગતના કલ્યાણની અનુકંપાનો અખંડ નિશ્ચય વર્તે છે અને ફરી ફરી વર્તે છે. કારણનું સ્વરૂપ જોઈને અને જીવોની પરમાર્થ ભાવની ક્ષીણતા જોઈને પણ આ સ્વરૂપ વધતું જાય છે. જ્ઞાનીને કરુણાનો પણ એક ઉદ્રેક આવે છે અને આવા પ્રબળ પરિબળો જ્યારે કર્મના અને જળ તત્વના છે ત્યારે જ્ઞાની ચૈતન્ય તત્વની પ્રભુસત્તા માટે થઈ અને પોતાના બધા યોગબળને સ્ફુરિત કરે છે. આને કહીએ છીએ યોગબળ. કૃપાળુદેવે લખ્યું છે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. જગત સામે થઈને પડશે, દુશ્મન થઈને આવશે, તે સમયે સત્પુરુષોનું યોગબળ ઢાલ બલીને આપણા પરમાર્થ માર્ગનું સંરક્ષણ અને સંવર્ધન કરશે, પરિમાર્જન કરશે. જ્યારે જ્યારે માર્ગ લુપ્તપણાને પામ્યો છે, ક્ષીણપણાને પામ્યો છે, ત્યારે ત્યારે કોઈને કોઈ આવી મહાવિભૂતિઓ આવી છે અને એને પોતાના યોગબળને વિસ્તૃત કરી અને જગતને આશ્વસ્ત કર્યું છે, જગતને આરક્ષણ આપ્યું છે અને આ પરમાર્થ માર્ગની જ્યોતને ફરીથી જલાવી છે. એમાં આવીને એને પોતાના યોગબળનું દિવેલ પૂર્યું છે કે જેથી કરીને પરમાર્ગ માર્ગની જ્યોતિ ક્યારેય ઝંખવાય નહીં, આ દીવડો ક્યારેય લુપ્ત ન થાય. જગતના વાવાઝોડા ગમે તેવા હોય, આંધી હોય, તોફાન હોય, પણ પરમાર્થ માર્ગની જ્યોત એ ક્યારેય અવલોપ થશે નહીં. એનો આવી માર્ગનું સ્વરૂપ એટલે કહ્યું છે કે ભગવાનનું શાસન ક્યાં સુધી, આ માર્ગની પ્રભાવના ક્યાં સુધી, તો કે પાંચમા આરાના અંત સુધી. એક શ્રાવક હશે, એક શ્રાવિકા હશે, એક સાધુ હશે, એક સાધ્વી હશે, અથવા અનંત મુમુક્ષુ હશે, ઘણા મુમુક્ષુ હશે, સાધકો હશે. આ સાધક છે ત્યાં સુધી સ્વરૂપ જ્યોતિનો, સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ અક્ષુણ અને અખંડ છે. ટાઈમ લાગે એ વાત જુદી છે, ક્ષેત્રાંતર એ વાત જુદી છે, સમયાંતર વાત જુદી છે, પરંતુ તત્વતઃ એનો લોપ ન થાય. જ્યાં આત્મા છે ત્યાં મોક્ષ છે જ, જ્યાં આત્મા છે ને મોક્ષ નથી એવું કોઈ જીવનું સ્વરૂપ નથી. આ પાંચેય પદની શ્રદ્ધા આવી થાય કે જો આત્મા છે તો મોક્ષ છે છે ને છે. કેવી વાત અદભુત કૃપાળુદેવે મૂકી છે આત્મસિદ્ધિમાં. આ છ પદ આપીને મોક્ષ પદ આપ્યું, મોક્ષ છે પેલા એ નક્કી કર. શિષ્યને તો શંકા છે કે હોય એના મોક્ષ ઉપાય, જીવાદી જાણ્યા તણો શો ઉપકાર થાય, શું કરવું છે, આત્મા છે ને કરતા છે ને નિત્ય છે ને છે ને આ બધું બરોબર, મોક્ષ ન હોય તો શું કામ છે. અને કોઈ એમ કે આ કાળમાં મોક્ષ નથી તો બધું વયું ગયું, જીવાદી જાણ્યા તણો શો ઉપકાર. જ્ઞાની કે છે મોક્ષ છે, આત્મા છે ને તો મોક્ષ હોવો અનિવાર્ય છે, એ આત્માનું જ એક પર્યાય છે, આત્માનું જ એક પદ છે, પ્રાપ્ત કરવું પડે. ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ થવું વર્તમાનમાં પણ સર્જી થશે, તે તો તેમ થશે, તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે એમ અત્રે માનીએ છીએ. અમારા થકી થશે એમ અમે માનીએ છીએ, પણ છતાં અમારી જેવી અનુકંપા છે, અમારી ઈચ્છા અનુકંપા સંયુક્ત છે, જેવી અમારી ઈચ્છા છે એવી પરમાર્થ વિચારણા અને તેવી પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય એ પ્રકારનો જોગ ઓછો છે. જોગ સંયોગ, એ સંયોગ ઓછો. અમારી ઈચ્છા અનુકંપા સંયુક્ત છે અને જે પરમાર્થ વિચારણા અમારે એ અનુકંપાના આધારે જીવોને આપવી છે એના આધાર ઉપર પરમાર્થની પ્રાપ્તિ કરાવવી છે, પણ એવો જોગ જરા ઓછો છે. એ જોગ ઓછો હોવાના કૃપાળુદેવે ત્રણ કારણ આપ્યા છે. જો આખા પત્રની અંદર એક એક પેરેગ્રાફની અંદર ઇટ્સ અ સાયન્ટિફિક એનાલિસિસ ઓફ ધ સિચ્યુએશન, વૈજ્ઞાનિક પૃથક્કરણ છે. પેલામાં પણ આ કાળને ક્ષીણપણાનો કેમ કહ્યો છે તો પણ કહ્યું છે કે કાળ દુષ્મ છે એટલા માટે કે જીવને એની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામે, એને કારણે જ્ઞાનીઓનો ઉપદેશ બળ ઓછું થતું જાય, એને કારણે માર્ગમાં વિચ્છેદ પણ ઉત્પન્ન થાય. પછી કહ્યું છે કે જીવોની વૃત્તિમાં સમૂળગો તફાવત છે, તો કે આજ્ઞાંકિત પણ ઓછું, પરમાર્થની ઈચ્છા ઓછી અને એની દ્રઢતા જે જોઈએ તે દ્રઢતા નથી. સહજાનંદ સ્વામી સાહેબ અહીંયા આપણે ત્રણ કારણ આપ્યા. ફરી કહ્યું કે તો પણ, પછી કહે છે કે છતાંય પરમાર્થ પ્રાપ્તિ દુર્લભ છે, કારણ કે જીવોને ઓળખાણ થતું નથી, ઓળખાણ થાય તો પ્રતીતિ નથી થતી, પ્રતીતિ ન થાય તો નિશ્ચય રહેવો દુર્લભ છે, માટે સત્સંગ ટકતો નથી. એથી વાત કરીને કે અમારે જે પ્રકારની પરમાર્થની વિચારણા આપવી છે, પરમાર્થની પ્રાપ્તિ જીવને કરાવવી છે, જેવી અમારી ઈચ્છા અનુકંપા સંયુક્ત છે તેવો જોગ થતો નથી. એના કારણ કે હવે આ જીવની અપેક્ષાએ કહ્યું, હવે પોતાની અપેક્ષાએ શું બાધા છે, પોતાની અપેક્ષાએ શું ઉણપ છે, પોતાની અપેક્ષાએ ક્યાં અધુરાસ છે એ વાત. આ પુરુષ તો ટ્રાન્સપેરન્ટ પર્સનાલિટી છે જેની આર પાર અને ઓતપ્રોત જુઓ. એ કે અમારી પણ આટલી પ્રકારની કંઈક છે કે જે પણ આ પ્રકારનો જોગ થવામાં ક્યાંક અવરોધ બને છે. આ ત્રણ અવરોધ આ કાળની અંદર જીવોને